તારીખ 14/4/1997 શ્રી સમયસર કથા 92 અને 93 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 103.
અજ્ઞાન થી જ કર્મ ઉત્પન્ન થાય છે, જીવને કર્મ બંધાય છે, એનું મૂળ કારણ અજ્ઞાન છે. એ અજ્ઞાન ની પ્રવૃત્તિ કેવા પ્રકારે જીવને થઈ રહી છે એનું આ ગાથામાં નિરૂપણ છે. અજ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો પોતે અજ્ઞાનમય થયો થકો કર્મનો કરતા પ્રતિભાસે છે. આટલું વચન છે પહેલું, પછી એને વિશે સમજાવશે. પણ સિદ્ધાંત એ પ્રતિપાદિત કર્યો છે કે કોઈ પણ આત્મા જ્યારે પણ આત્મા અને આત્મા સિવાયના અન્ય પદાર્થની ભિન્નતા ન જાણતો હોય, ગમે ત્યારે કોઈ પણ જીવ દ્રવ્ય કોઈ પણ ક્ષેત્રમાં એ હોય, ભલે મહાવિદેમાં હોય, કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં, ચોથા આરામાં, પંચમ આરામાં, ગમે ત્યારે હોય, શું પણ જ્યારે એના ભાવમાં આત્મા અને આત્મા સિવાય પર પદાર્થની ભિન્નતા અનુભવ ગોચર નથી ત્યારે એ પરને પોતારૂપ કરી લે છે અને પોતાને પરરૂપ કરી લે છે, બંનેને એક કરે છે. બે બાજુથી સમજાવવામાં તો બંને પડખેથી સમજાવે છે કે બંને પદાર્થનો એકત્વનો અનુભવ કરે છે, પોતાને પરરૂપ અને પરને પોતારૂપ. જેમ શરીર આદિ દેહને આત્મા માને છે અને આત્માને જ દેહ માને છે, એવી રીતે. અને ત્યારે એ અજ્ઞાનમય થયો છે, એમ વસ્તુ સ્થિતિ નથી, વસ્તુ સ્વરૂપ એમ નથી, એનું અજ્ઞાન છે. અને જ્યારે એ અજ્ઞાનમાં વર્તતો હોય ત્યારે એ દ્રવ્ય કર્મને કર્મને કરે છે. દ્રવ્ય કર્મને અનેક પ્રકારના, આઠે પ્રકારના પુણ્ય પાપના કર્મને કરે છે એવું એને પ્રતિભાસે છે. પ્રતિભાસવાનો અર્થ અહીંયા લાગે છે, અનુભવ થવો એમ લેવો. પ્રતિભાસના અર્થ પ્રકરણ અનુસાર જુદા જુદા છે. પ્રતિભાસવું એટલે માત્ર પ્રતિબિંબ પડવું એમ પણ થાય, જ્ઞેયનું માત્ર જ્ઞાન થવું એને પણ પ્રતિભાસ કહેવાય છે, અને લાગવું એનું નામ પણ, ભાવભાષણ થવું એનું નામ પણ પ્રતિભાસવું કહેવાય છે, અને અનુભવ થવો એનું નામ પણ પ્રતિભાસવું, એમ ત્રણેય અર્થમાં એ વપરાય છે. તો અહીંયા એને અનુભવ થાય છે, લાગે છે અથવા અનુભવાય છે એમ લેવું છે. અહીંયા માત્ર પ્રતિબિંબ પડે છે એવા અર્થમાં પ્રતિભાસ શબ્દ નથી. કાલે ચોખોટ નહોતી થઈ, જરા વિચાર આવ્યો પ્રતિભાસ ઉપરથી. સ્વ પર પ્રતિભાસ છે, સ્વ પણ પ્રતિભાસે આત્મા, પર પણ આત્મામાં પર પણ પ્રતિભાસે. ત્યાં અનુભવની વાત નથી, ત્યાં માત્ર સ્વજ્ઞ અને પરજ્ઞ જ્ઞાનમાં જણાઈ જાય છે. શું જાણવા મનું કર્તૃત્વ ન કરે તો પણ જણાઈ જાય છે. શું એ જાણવા જાવું એવો એક ભાવ કરવો, જાણવા માટે આતુર થઈને જાણવું એવું એક જાણવાનું પરિણામ છે, અને એક સહેજે સ્વચ્છતાને કારણે જણાઈ જવું એવો પણ એક જ્ઞાનનો ભાવ છે. તો સ્વભાવ ભાવ તો એવો છે કે સહજ સ્વચ્છતાને લઈને પ્રતિભાસ આવે, જો જાણવાનો પોતાને આતુરતા આવે તો ઉપયોગનું ખેંચાણ થાય છે અને એમાં વિભાવ ઉત્પન્ન, જ્ઞાનનો વિભાવ પણ ઉત્પન્ન થાય છે, જે કર્તવ્ય નથી. અહીંયા કર્મોનો કરતા પ્રતિભાસે છે એટલે પોતે કર્મ બાંધી રહ્યો છે એવો એને અનુભવ થાય. મેં પુણ્ય કર્યા, આવા આવા ભાવથી મેં પુણ્ય કર્યા, હું પુણ્ય કરું છું એમ એને લાગે છે. એ પોતે કર્મનો કરતા પ્રતિભાસે છે, પોતાને જે અનુભવ થાય છે તે કેવી રીતે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પુદ્ગળ પરિણામની અવસ્થા, જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, કઈ ભાષા વાપરે? જે વ્યવહારમાં ચાલે છે એ ભાષા વાપરી. શિયાળામાં દરેકને ઠંડીનો અનુભવ થાય છે, ઉનાળામાં ગરમીનો ઉષ્ણતાનો અનુભવ થાય છે, જે લોકોમાં બોલાય છે, પ્રચલિત છે એ રીતે સમજાવવામાં આવે છે. એટલે શું કે છે, કેટલી ઠંડી છે કેટલી ગરમી છે એનું જ્ઞેયત્વ એ પરમાણુમાં રહેલું છે, એમ જણાવવાની શક્તિ પરમાણુમાં રહેલી છે અને એમ જાણવાની શક્તિ પણ જ્ઞાનમાં રહેલી છે. હવે માત્ર જાણવાને બદલે જીવ અનુભવ કરે છે, શું કરે છે? ખરેખર તો અનુભવ કરાવવાની શક્તિ નથી, છતાં અહીંયા અનુભવ કરે છે એ દ્રષ્ટાંત આપ્યો. કેમ કે લોકો અનુભવ કરે છે, મને ઠંડી લાગી મને ગરમી લાગી, એટલે એમની ભાષા વાપરી છે, લોકોની ભાષા વાપરી છે. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પુદ્ગળ પરિણામની અવસ્થા, પુદ્ગળ પરિણામની અવસ્થા અનુભવ કરાવવા સમર્થ છે એમ કહ્યું લ્યો. ઠીક, ખરેખર તો એ કેવી ઠંડી કેવી ગરમી છે એવું જ્ઞાન કરાવવા સમર્થ છે, લોકો એ અનુભવે છે એટલે અનુભવ કરાવવા સમર્થ છે એમ કહ્યું. એવી અવસ્થા પુદ્ગળથી અભિન્નપણાને લીધે, એ શીત ઉષ્ણ અવસ્થા કોની સાથે અભિન્ન છે? પુદ્ગળથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે મને ઠંડી લાગી એવો અનુભવ કરે ત્યારે પણ એ આત્માથી અત્યંત ભિન્ન છે, સદાય ભિન્ન છે ને, એટલે અનુભવ ન કરે ત્યારે ભિન્ન છે ને અનુભવ કરે ત્યારે પણ ભિન્ન છે. કેટલી ભિન્ન છે? અત્યંત ભિન્ન છે, અત્યંત ભિન્ન છે એટલે પૂરેપૂરી ભિન્ન છે. થોડીક અસર કરે છે, અમુક ટકા અસર કરે છે અને પછી જુદી રીતે અમુક ટકા પ્રભાવ પાડે છે, અસર કરે છે એમ પણ અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાનમાં ચોક્કસ જણાય કે આજે ઠંડી વધારે છે, આજે ઠંડી ઓછી છે, આજે ગરમી વધારે છે ગરમી ઓછી છે, એવો જે જ્ઞાનનો પર્યાય અનુભવ લ્યો એટલે એવો જે જ્ઞાનનો પર્યાય તે આત્માથી અભિન્નપણાને લીધે અને પુદ્ગળથી સદાય અત્યંત ભિન્ન છે, એ આત્માથી અત્યંત અભિન્ન હોવાથી અથવા આત્માથી એનું અભિન્નપણું હોવાને લીધે પુદ્ગળથી તો અત્યંત ભિન્ન છે. એટલે પૂરેપૂરી પુદ્ગળથી જ્ઞાનની અવસ્થા ભિન્ન છે અને પુદ્ગળની અવસ્થા પુદ્ગળની સાથે અભિન્ન છે અને જ્ઞાનથી આત્માથી અત્યંત ભિન્ન છે. આ તો દ્રષ્ટાંત થયો, આ તો દ્રષ્ટાંત સ્થૂળ પરમાણુનો આપ્યો. શું હવે સૂક્ષ્મ પરમાણુનો સિદ્ધાંત સમજાવશે એમાં, કે તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવા સમર્થ, જે તે પ્રકારનો, તે પ્રકારનો એટલે જેવા જેવી પુદ્ગળ કર્મની પ્રકૃતિ હોય તેવો તેવો તે અનુભવ કરાવે. ક્રોધની પ્રકૃતિ ક્રોધનો અનુભવ કરાવે, લોભની પ્રકૃતિ લોભનો અનુભવ કરાવે, રાગની પ્રકૃતિ રાગનો અનુભવ કરાવે, દ્વેષની પ્રકૃતિ દ્વેષનો અનુભવ કરાવે. જે જે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખાદિ રૂપ પુદ્ગળ પરિણામની જે અવસ્થા તે પુદ્ગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. જે કર્મનો ઉદય આવ્યો તે કર્મના પરમાણુમાં આવ્યો છે અને એ ઉદયની અવસ્થા કર્મથી અભિન્ન છે અને આત્માથી સદાય ભિન્ન છે. ભિન્ન છે તો અનુભવ કરાવ્યો તો કે એવું માયનું માટે એમ કહ્યું, એવું ખોટું માયનું માટે એમ કહ્યું. અને એ ખોટું છે એ સિદ્ધ કરવું છે કે એ પૂદગળ થી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે, એ તો સિદ્ધ કરવું છે. અને તેના નિમિત્તે થતો એમ, તેને કારણે થતો એમ નહીં પણ તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂદગળ થી સદાય અત્યંત ભિન્ન છે. પૂદગળ થી સદાય અત્યંત ભિન્ન છે. કેમ તમારા ભાઈ નથી આવ્યા? ઠીક, ઠીક, મહિનો તમારી સાથે હશે. ખરું, ઠીક છે. અભ્યાસ તો કર્યો છે, અભ્યાસ તો કર્યો છે, સારો છે. આ ભેદ જ્ઞાન નો વિષય બહુ સારો છે. શું એટલી યાદ આવે? ભેદ જ્ઞાન નો જે વિષય છે એ વિધિ નો વિષય છે અને જે આત્મા મૂળ સ્વરૂપે છે એ આશ્રયનો વિષય છે. એક આશ્રયનો વિષય છે ને એક વિધિનો વિષય છે. આશ્રય પોતે વિધિ છે પણ આશ્રયનો વિષય છે એ વિધિથી ભિન્ન છે. એનું પ્રતિપાદન એની રીતે થાય, સ્વરૂપનું પ્રતિપાદન સ્વરૂપની રીતે થાય અને વિધિનું પ્રતિપાદન વિધિની રીતે થાય છે. અહીંયા વિધિ વિષય ચાલે છે કે એ પ્રકારે અનુભવ કરાવવામાં, જે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂદગળ પરિણામની અવસ્થા, પૂદગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. અસાતાનો ઉદય આવે ત્યારે એ પૂદગળના પરિણામ છે. શેના પરિણામ છે? અસાતા એ વેદનાના પરિણામ, પૂદગળના પરિણામ છે અને આત્માની સત્તાથી અત્યંત ભિન્ન છે એમ અનુભવ કરવો એમ કહે છે. એમ છે તો એમ ભિન્ન ભિન્ન પણ જ્યારે એમ કહે છે અજ્ઞાનને લીધે, એ ભિન્નતાના અજ્ઞાનને લીધે શું અનાદિથી અભિન્નતા કરી રહ્યો છે. કેમ કરી રહ્યો છે અભિન્નતા? કે અજાણપણાને લીધે, અજ્ઞાનને લીધે કરી રહ્યો છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે ગળના પર્યાયનો અને અનુભવ રૂપ આત્માના પર્યાયનો, જો અહીંયા અનુભવ અનુભવ બદલીએ છે, આત્માનો અનુભવ આત્માને થાય છે, આત્માનો અનુભવ આત્મામાં આત્માને થાય છે. પરદ્રવ્ય કેવું છે એ તો માત્ર જણાય છે, વગર જાણવા ગયે પણ એ જણાઈ જાય છે, જાણવા ન જાય તો પણ એ જણાઈ જાય છે. અને છતાં પણ બંને ભિન્ન ભિન્ન છે એવો અનુભવ ન રહે ત્યારે તેને એકપણાનો અધ્યાસ થયા વિના રહેતો નથી. એને મને લાગી, ઠંડી મને લાગી, ગરમી મને લાગી એવું એને થયા વિના રહેતું નથી. એવા એકપણાના અધ્યાસને લીધે અધ્યાસ કહો કે ભ્રમણા કયો, શીત ઉષ્ણ માફક અથવા દ્રષ્ટાંત જેમ શીત ઉષ્ણના ઊનું આપ્યું છે તે પ્રકારે એમ, અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે. શું આત્મા ઠંડો ઊનો થાય, આત્મા ઠંડો પડી જાય, આત્મા ગરમ થઈ જાય કે નહીં, શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે. તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, આત્મા એટલે આત્મ સ્વભાવ લેવો. શું જેમ આત્મા એટલે અહીંયા આત્મ સ્વભાવ લેવો કે આત્મ સ્વભાવ વડે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે પરિણમવું અશક્ય છે. છતાં એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો. અહીંયા પ્રમાણ નો વિષય લેવો, અજ્ઞાન આત્મા એટલે પ્રમાણ નો વિષય. પહેલો આત્મા નિશ્ચય નો અથવા શ્રદ્ધા નો વિષય લેવો, બીજો આત્મા પ્રમાણ નો વિષય લેવો. નહીતર પરસ્પર વિરુદ્ધતા આવે કે જો આત્મા પ્રમાણના વિષયથી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે ન પરિણમી શકતો હોય તો પછી અજ્ઞાન આત્મા વડે પરિણમો ક્યાંથી? અથવા પરિણમ તો થકો એમ લીધું છે. અને આગળ એ ગાથા લઈ લીધી દેવાશ્રીને, એવું ગાથા વિકાણું ગાથા કે જીવના વિકાર જીવમાં અને પૂતગળના વિકાર પૂતગળમાં. એટલે જીવ સર્વથા વિકારી ભાવે પરિણમતો નથી એમ ન માનવું, એ વાત રાખીને પછી અહીંયા સ્વભાવ અને પ્રમાણ બંને લઈએ છે. એક જ વચનમાં આત્મા શબ્દ વાપર્યો છે, અર્થ શું કરવો? જો એક અર્થ કરે તો વચન વિરોધ આવ્યા વિના હરીએ નહીં. આમ છે, શું કહે છે? જેમના એટલે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે આત્મા વડે એટલે આત્મ સ્વભાવ વડે પરિણમવું અશક્ય છે. કોઈ કાળે પણ આત્મ સ્વભાવને રાગ રૂપે દ્વેષ રૂપે મોહ રૂપે સુખ રૂપે દુઃખ રૂપે સાતા સાતા લેવી. સુખ દુઃખમાં એનું સ્વભાવ સુખ ન લેવું, સુખ શબ્દ અહીંયા સ્વભાવ સુખ નહીં, સાતા સાતામાં જે કસાયની તીવ્રતા મંદતામાં સુખનો અનુભવ થાય છે કસાયની મંદતામાં એ લેવો. શું એ રૂપે પરિણમવું અશક્ય છે? કેમ કે એ તો વિભાવ છે. અને જો સ્વભાવ વિભાવ રૂપે પરિણમે તો પછી એ સ્વભાવને વિભાવે જ એનો સ્વભાવ થઈ જાય છે, પછી એને શુદ્ધપણું થવાનો અવકાશ રહેતો નથી. અને ખરેખર તો સ્વભાવ ત્રિકાળ એક રૂપ છે, ખરેખર તો સ્વભાવ ત્રિકાળ એક રૂપ છે, એમાં બે રૂપપણું થતું જ નથી ને. વિભાવ તો અનંત રૂપે છે એટલે એ રૂપે પરિણમવું અશક્ય હોવાથી ના, જે ધ્રુવ સ્વભાવ છે એનો જીવો સ્વભાવ છે એ સ્વભાવ સિવાય બીજા રૂપે પરિણમતો નથી. જેમ કે સુખ સ્વભાવ છે તો એ નિરાકુળ સુખ રૂપે પરિણમે, પણ એ સાતા સાતાના સુખ દુઃખ રૂપે ન પરિણમી શકે. પલટીને વિભાવ રૂપે પરિણમવું અશક્ય છે, ન રાગ રૂપે પરિણમે ન દ્વેષ રૂપે પરિણમે. ચારિત્ર ગુણ વિતરાગતા રૂપે પરિણમે એમ કેવું છે, એવો એનો સ્વભાવ છે, પણ રાગ રૂપે પરિણમવો એ ચારિત્ર ગુણમાં સ્વભાવ નથી. શ્રદ્ધાનો સમ્યક દર્શન રૂપે પરિણમવાનો સ્વભાવ છે, પણ શ્રદ્ધાનો મિથ્યા દર્શન રૂપે પરિણમવાનો સ્વભાવ નથી. જો સ્વભાવ હોય તો મિથ્યા પટેલને સમ્યક દર્શન કોઈને થાય નહીં, એ અશક્ય છે એમ કેવું છે. પણ છતાં પણ અશક્ય છે, છતાં અજ્ઞાન આત્મા વડે એ પરિણમે છે. પરિણમનમાં એનું અજ્ઞાન હોવાથી એવું આત્મા ભિન્ન રહે છે એમ અજ્ઞાન હોવાથી પરિણમનમાં રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે પરિણમ તો પરિણમે છે અથવા પરિણમ્યો હોવાનું માની લે છે. જેવો ઉદય છે એવો ઉદય વાળો હું છું એમ માનીને એમ પરિણમી લે છે. માનવું પણ એની પર્યાય છે, પરિણમન થવું એ પણ એની પર્યાય છે, બંને એક અર્થમાં છે અહીંયા. અને ત્યારે શું થાય છે કે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. શું કરે છે? હું જ્ઞાન સ્વરૂપી છું એનું જ એને અજ્ઞાન વર્તે છે, પ્રગટપણે વર્તે છે. એવું અજ્ઞાન એનું પ્રસિદ્ધ ને પ્રગટ છે એમ કે છે. એ અજ્ઞાન એને પ્રગટપણે અનાદિથી વર્ત્યું આવે છે. જ્ઞાનનું અજ્ણાનત્વ પોતે પ્રગટ કરી રહ્યો છે, પરિણમનમાં પ્રગટ કરી રહ્યો છે. અને પોતે અજ્ઞાનમય થયો થકો પછી જ્યારે અજ્ઞાનમય થાય છે ત્યારે એને કેવા ભાવ થાય છે? આ ઉત્તરણ ચિહ્નમાં લીધા કે આ હું રાગી છું, હું તો રાગી છું, મારો સ્વભાવ તો રાગ કરવાનો છે, અમે હું તો ગ્રહસ્થ છું એટલે મને રાગ તો હોય જ ને. શું કે છે? હું તો સંસારી છું એટલે સંસારી જીવને તો રાગ હોય જ ને. હું ક્યાં સંસારી નથી, હું તો સંસારી જ છું. એટલે જેવો ઉદય છે એવા ઉદયમાં તન્મય થયો થકો, તે રૂપ પોતાને અનુભવતો થકો, પોતાને રાગી દ્વેષી માન્યા વગર રહેતો નથી, ઇત્યાદિ વિધિથી એ પ્રકારથી એ કાર્ય પદ્ધતિથી રાગાદિ કર્મનો કરતા પ્રતિભાસે છે. હું રાગ કરું છું એવો એને અનુભવ થાય છે. રાગ મારામાં થાય છે, રાગ મેં કર્યો, રાગ મારા આધારે થયો, રાગ મારા વડે થયો, મારા માથી થયો, આ બધું છે કારકો એમાં લઈ લેવા. હું રાગનો કરનારો અને રાગ મારું કાર્ય. કેવું રાગ ને કાર્ય બનાવે છે કે એને કોઈ છોડાવવા જાય તો પણ એ સામે ગરમ ક્રોધ થઈ જાય, એ ક્રોધ કરે છે. તું ભાવની ના પાડો છો, પૂજા ભક્તિની ના પાડો છો, વ્રત કરવાની ના પાડો છો તમે, ભાઈ તને રાગ કરવાની ના પાડીએ છે. પણ એને જો રાગ છોડાવો તો એ રાગ છોડાવવા ઉપર છોડાવનાર ઉપર કોપાયમાન થઈ જાય છે. શું એવો તન્મય થાય છે? કેવો તન્મય થાય છે કે વિતરાગ દેવ એને રાગ છોડાવવા ચાહે તો એ વિતરાગ દેવ નું માનવા તૈયાર નથી. આ પરિસ્થિતિ એને થાય છે. જ્ઞાન ને ચૂક્યો, જ્ઞાન ને ચૂક્યો એટલે હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાનમય છું, એટલું જ્ઞાન એ મારું સ્વરૂપ છે એવું એ ચૂક્યો છે. શું અને અજ્ઞાન પણ હું પ્રગટ કરતો એટલે પોતાના સ્વરૂપથી અજાણ હોવાથી એનું એ અજાણ પણ પ્રસિદ્ધ થાય છે. અને હું રાગી છું એવા પ્રકારે પોતાને અહીંયા પ્રતિભાસે છે એટલે અનુભવે છે. એને લાગે છે કે મેં રાગ કર્યો, મારામાં રાગ થયો, હું રાગનો કરનારો છું એવું એને લાગે છે. પ્રતિભાસનો જો એક જ શબ્દનો અર્થ પકડી રાખે તો પણ તકલીફ થયા વિના ન રહે. ભાવાર્થ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા પૂદગળ કર્મનો સ્વાદ છે. શું રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે અવસ્થા છે એ કોનો સ્વાદ છે? પૂદગળ કર્મના ઉદયનો સ્વાદ છે, જેમ મરચામાં તીખાશનો સ્વાદ છે. પણ ખાતી વખતે એમ કહેશે કે મને તીખું લાગ્યું, તો મરચાનો સ્વાદ તારામાં આવ્યો? જ્ઞાને જાણ્યું કે જ્ઞાનમાં સ્વાદ આવ્યો? કે જ્ઞાનમાં સ્વાદનું આવવું બને નહીં, કેમ કે એ પૂદગળનો સ્વાદ છે. એ રસગુણનો પર્યાય છે ને. સ્વાદ શું છે? જેમ શીત ઉષ્ણ છે એ સ્પર્શ ગુણનો પર્યાય છે પૂદગળનો, એમ તીખું ગળ્યું કડવું ખાટું ખારું છે એ રસગુણનો પર્યાય છે. અને આત્મા તો અસ્પર્શી અને અરસ્વભાવી છે, એને ક્યાંથી સ્વાદ આવ્યો? એના માં ક્યાંથી સ્વાદ આવ્યો એમ કે છે? એનામાં તો સ્વાદ આવી શકે નહીં. આ વસ્તુ સ્થિતિ છે. અજીવની પ્રિય જીવ કેવી રીતે થાય? કોઈ અજીવ કેવી રીતે જીવ થાય? અને અજીવ જીવ થાય તો એક પરમાણુ જો જીવ થાય, ક્રમે કરીને બધા પરમાણુ જીવ થાય તો જગતમાં કોઈ અજીવ રહે નહીં. અને જો જીવને સ્વાદ આવે, જે રસગુણની પર્યાય કે સ્પર્શ ગુણની પર્યાય જીવે રૂપે થાય તો જીવ અજીવ થઈ જાય. એ પર્યાય રૂપે જીવ નથી થઈ શકતો, પણ માનો તો થઈ જાય. અને તો જગતમાં કોઈ જીવ નહીં રહે, બધા અજીવ થઈ જશે. પણ એમ બની શકતું નથી, એ મિથ્યા આભાસ છે. શું અહીંયા પ્રતિભાસ લીધો છે, પણ ખરેખર એ મિથ્યા, જ્ઞાનીની દ્રષ્ટિએ કહો તો એ મિથ્યા આભાસ છે. પણ એને ખરેખર લાગે છે એટલે કરતા પ્રતિભાસે છે. પોતે કરતા પણ માને છે, અનુભવે છે, માટે કરતા થયેલો પ્રતિભાસે છે. એને કોને? એને પોતાને. જ્ઞાની તો એમ કહે છે કે એ તારો આભાસ છે, તારો જે પ્રતિભાસ છે એ ખરેખર પ્રતિભાસ નથી પણ આભાસ છે. આભાસ એટલે ખોટું, અવભાસ એટલે સાચું, પ્રતિભાસ એટલે સાચું અને આભાસ એટલે ખોટું. ફરીથી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા પૂતગળ કર્મના ઉદયનો સ્વાદ છે. આ ચોખ્ખી વાત છે, પૂતગળ કર્મના ઉદયનો સ્વાદ છે. મરચામાં તીખાસ હોય એવી રીતે, તેથી તે શીત ઉષ્ણપણાની માફક, એટલે સ્પર્શ ગુણના પર્યાયની માફક પૂતગળ કર્મથી અભિન્ન છે. જયચંદજી એ વધારે ચોખ્ખું કર્યું કે ઓલી સ્પર્શ ગુણની પર્યાય છે અને આ રસગુણની પર્યાય છે, કે છે શું સ્વાદ છે. માટે જેમ સ્પર્શની પર્યાય પૂતગળથી અભિન્ન છે, એમ રસની પર્યાય પણ પૂતગળથી અભિન્ન છે. અને આત્માથી અત્યંત ભિન્ન છે, પૂતગળથી અભિન્ન છે. અસ્થિ નાસ્તિ બે ચોખ્ખું કર્યું, આનું નામ અનેકાંત કહેવાય છે. શું? બે પડખેથી ચોખ્ખું કરવું, અસ્થિ નાસ્તિ આદિ બંને પડખેથી સ્પષ્ટ કરવું, અને વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું પ્રકાશવું, એને અનેકાંત કહેવામાં આવે છે. અનેકાંત એટલે બે છેડેથી. શું? એટલે તો પેલા વ્યાપ્તિના ગાથાઓ પેલા લઈ લીધી કે પૂતગળ કર્મના ઉદયમાં, આદિ મધ્ય અંતમાં અને પ્રાપ્ય વિકાર નિવૃત્તમાં વ્યાપે વ્યાપક ભાવે પૂતગળ જ છે, શું ક્યાંય નથી. શું? હવે ઉદય આવ્યો ત્યારે, તો કે ઉદય આવ્યો ત્યારે પણ એ અત્યંત ભિન્ન છે, કેમ કે એની વ્યાપ્તિ તો તને બતાવી દીધી આગળની ગાથામાં, તો વ્યાપતો જ નથી. પછી તારામાં એ ક્યાંથી સ્વાદ આવ્યો, એમ કે છે તારામાં સ્વાદ આવ્યો ક્યાંથી, તને ક્યાંથી ખાટું ખારું અનુભવ થયો, એ સ્વાદ તારામાં આવતો નથી. પ્રતિભાસ થાય છે, પણ તું એમ કહે છે કે મને અનુભવ થાય છે, તો એ આભાસ છે, એ પ્રતિભાસ રહેતો નથી. પ્રતિભાસ છે એને ખરેખર અનુભવ માને તો એ પ્રતિભાસ આભાસમાં પલટાઈ જાય છે, એમ થાય છે. તેથી તે શીત ઉષ્ણપણાની માફક પૂતગળ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, જો બહુ ચોખ્ખી સરળ વાત છે કે અજ્ઞાનના કારણે આત્માને તેનું જુદાપણાનું ભેદ જ્ઞાન, એટલે જુદાપણાનું જ્ઞાન નહીં હોવાને કારણે, નહીં રહેતું હોવાને કારણે તે એમ જાણે છે અથવા એમ અનુભવે છે કે આ સ્વાદ મારો જ છે, આ સ્વાદ છે એ મારો જ છે. એટલે ઓલું હાડકાનું દ્રષ્ટાંત આપ્યું કે હાડકું ચાવતી વખતે લોહી નીકળ્યું છે પોતામાંથી અને માને છે કે હાડકામાંથી રસ ટપકે છે, એમાંથી મને રસ, જેમ કેરીમાંથી રસ આવે એમ છે હાડકામાંથી રસ આવે એમ માને છે. ખરેખર તો હાડકું એને વાગ્યું છે, પેઢામાં હાડકું વાગે, તાળામાં વાગે ને લોહી નીકળે, એ લોહીનો સ્વાદ એને આવે છે. આ એના જેવું છે કે આ મને અનુકૂળતાનો ઉદય મને સુખ આપે છે, આ પ્રતિકળ કુળતાનો ઉદય મને દુઃખ આપે છે. ખોટી વાત છે, અને એ સુખે આપતું નથી, તને એ દુઃખે આપતું નથી, પણ એ મને મને અનુભવાય છે એવી ભ્રાંતિથી તને ખોટો સ્વાદ આવે છે, તને સ્વાદ એ ખોટો આવે છે, એમ કે છે. દાપણ એનું ક્યાં, તો એનું અજ્ઞાન જ છે, પછી દાપણ છે જ નહીં એનું. એનામાં એ વખતે દાપણ નામ વિવેક છે જ નહીં, અવિવેકી થાય છે. જ્યારે ભેદ જ્ઞાનને વિવેક કહે છે અને એવા ભેદ જ્ઞાનનો અભાવ હોય ત્યારે એને અવિવેક કહે છે. પછી ગમે એવો શાસ્ત્રનો જાણનારો હોય, શું શાસ્ત્રી થયો હોય, શાસ્ત્રના જાણનારાને શું કહે છે, શાસ્ત્રી. એ ભલે શાસ્ત્રી હોય કે ભલે ત્યાગી હોય, એ ભલે સાધુ કહેવાતા હોય કે આચાર કહેવાતા હોય, અરે ભગવાન કહેવાતા હોય, ગમે તે એને ટાઈટલ લગાડવામાં પોતાને માને છે એનું મિથ્યાત્મ નું મોટું પાપ છે. કારણ કે જ્ઞાન ની સ્વચ્છતા ને લીધે રાગ દ્વેષાદી નો સ્વાદ શીત ઉષ્ણપણા ની માફક જ્ઞાન માં પ્રતિબિંબિત થતા રાગ દ્વેષાદી નો સ્વાદ એટલે ઉદય નો સ્વાદ શીત ઉષ્ણપણા ની માફક શીત ઉષ્ણપણા નું પણ પ્રતિબિંબ પડે છે. રાગાદી જે પ્રકૃતિ ક્રોધાદી ની છે એનું પણ પ્રતિબિંબ ખાલી પડે છે. શું અનુભવ નથી થઈ શકતો? જો વેદી વેદક પણ અનુભવ થાય તો કરતા પણ આગા વિના આવી જ પડે, અને તો બે દ્રવ્ય નું એક પણ આવી પડે. જો વેદ્ય વેદક પણ આવે તો કરતા કર્મ પણ આવે, ભોગ્ય ભોગ્ય પણ ને લીધે કરતા કર્મ પણ આવે, ને કરતા કર્મ પણ ને ભોગ્ય ભોગતા પણ આવે, તો બે નો એક પણ થયા વિના અરે ને અશક્ય ને અસંભવિત છે. જ્ઞાન માં પ્રતિબિંબિત થતા જાણે કે જ્ઞાન જ રાગ દ્વેષ થઈ ગયું હોય, જ્ઞાન અથવા હું પણ કરે છે, હું જ રાગી થયો હોય, મને જ રાગ થયો હોય, મારામાં જ રાગ ઉત્પન્ન થયો હોય, એ મને લાગે છે તો થઈ ગયું હોય એવું અજ્ઞાની ને ભાસે છે. હા, એનો આભાસ છે, એવું ભાસે છે, એનો આભાસ છે. જ્યાં પ્રતિભાસ કર્યો તો અહીંયા આવે ભાસ શબ્દ વાપર્યો, પ્રતિભાસ ના લીધો જયચંદજી, એવું એને ભાસે છે. હું રાગે છું, હું દ્વેષે છું, હું ક્રોધે છું, હું માને છું ઇત્યાદિ જેવા જેવા પ્રકૃતિના ઉદયમાં ભાવ થાય છે તેવું તેવું માનીને વગેરે વગેરે માને છે. અને આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષાદી નો કરતા થાય છે. કરતા થાય છે એટલે કરતા ભાવે પરિણમે છે, કરતા થાય છે એનો અર્થ એ કે કરતા ભાવે એ પરિણમે છે. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષાદી નો કરતા થાય છે એટલે કરતા ભાવે પરિણમે છે. કરતા થઈ શકે છે એમ લેવું નથી, કરતા થાય છે તે તેનું અજ્ઞાન ની મિથ્યા છે. પોતે ખરેખર માને છે એટલે થયો છે એમ કહેવામાં આવે છે. કર્તૃત્વ ભાવે પરિણમો માટે તે કરતા થયો એમ કહેવામાં આવે છે. આ રીતે અજ્ઞાની જીવની કરતા કર્મ ની પ્રવૃત્તિ છે, અને એ કરતા કર્મ ની પ્રવૃત્તિ છે એ અનંત સંસાર નું મૂળ છે, એ મિથ્યાત્વ રૂપ પ્રવૃત્તિ છે, અજ્ઞાન રૂપ પ્રવૃત્તિ છે. અને અનંત જન્મ મરણ ને અનંત ના નિગોદ ના ભાવો એની અંદર કારણ પણ રહેલા છે, એની શક્તિ માં રહેલા છે. મિથ્યાત્વ કેટલી શક્તિ કે અનંત વાર નરક નિગોદ માં જાય એટલી શક્તિ છે એની અંદર, એટલે એની ભયંકરતા સમજવી. સીધું સમજાય એટલે કૃપાળુ દેવ એમ લીધું કે સાતમી નારકીની તમતમ પ્રભા નામની પૃથ્વી જે ત્રાસદાયક છે એ સંમત કરું છું, પણ મિથ્યાત્મોની મને સંમત નથી. કેમ કે એમાં અનંત વાર એ બધું થાય એવા એવું કારણ પડેલો છે. ખરેખર તો કર્તા કર્મ નો અધિકાર છે એ મિથ્યાત્વ નું નિકંદન કાઢવા માટે રચાયેલો અધિકાર છે. મારા સીધા શબ્દો વાપરો છે. સમ્યક દ્રષ્ટિ કોણ કોણ સમ્યક દ્રષ્ટિ થયા કે જેને મિથ્યાત્વ નું નિકંદન કાઢ્યું તે સમ્યક દ્રષ્ટિ થયા. સમ્યક દ્રષ્ટિ કોઈ નું નિકંદન કાઢે કાઢે મિથ્યાત્વ કાઢે, અજ્ઞાન નું મિથ્યાત્વ નું નિકંદન કાઢે છે. પ્રયોગ કર્યો છે. મને રાગ થયો એ ખોટું નથી, સાચું છે, મને રાગ થયો છે, હું જ રાગી છું. સમજો, આ મનુષ્યપણા નો અનુભવ છે કે નહીં? અનુભવ કેવો છે? હું મનુષ્ય છું એવો અનુભવ છે કે નહીં? હું તિર્યન છું, દેવ છું, નારકે છું એવો કઈ અનુભવ છે? હું શુદ્ધ સિદ્ધ છું એવો અનુભવ છે? પાંચ છે, ચાર ગતિ અને પાંચમી સિદ્ધ પદ. અનુભવ શું બોલે છે? કે હું મનુષ્ય છું, મનુષ્યમાં પુરુષ સ્ત્રી જે ઉદય છે એ પ્રકારે, બરાબર. હે, આત્મા એવો છે? બિલકુલ નહીં. આત્મા મનુષ્ય પણ થયો જ નથી એમ કે છે, થઈ શકતો પણ નથી. સ્વરૂપ તો એવું જ છે, અજ્ઞાન પણ એમ થયો થકો એવા પરિણામ ન કરતા થઈને પરિણામે છે એમ છે. હવે પ્રતિપક્ષ લે છે વિષયને એકદમ ચોખ્ખો કરવા માટે, એનો પ્રતિપક્ષ લે છે. શું કે જ્ઞાનીને તો પછી શું થાય છે? અજ્ઞાની આ પરિણામે છે તો પછી જ્ઞાની કેવી રીતે પરિણામે છે? કેમ કે જ્ઞાની ને અજ્ઞાની વિરોધી છે. આમાં આવા જ્ઞાની ના વિરોધી કોણ? અજ્ઞાની. જ્ઞાની ને વિરોધી હોય એનો વિરોધ કરે, એના પ્રતિપક્ષ માં છે. અને અજ્ઞાની ના વિરોધી કોણ? અજ્ઞાની. અજ્ઞાની કોઈ નો વિરોધ કરે? અજ્ઞાન નો વિરોધ કરે છે. જ્ઞાન થી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છે. જ્ઞાનાત્તુ ન કર્મ ન પ્રભાવતી ઇતિ આહ. જો જ્ઞાની છદ્મસ્થ છે અને રાગ છે, છે તો કે એને કર્મ નથી. કેમ કે એ કર્મ નો કરતા પોતાને પ્રતિભાસ તો નથી. રાગ હોય ને તો કે હોય, પણ એ કરતા નથી માટે ખલાસ છૂટ્યો એનાથી. એ બંધાય છે શેનાથી? એકત્વ થી બંધાય છે. છૂટો પડ્યો એને બંધન છે નું એમ કે છે. એ રાગ પણ આવ્યો તો ખરો ને, તો કે ખરવા આવ્યો. એ જૂનો હતો એ ખરવા આવ્યો. જૂનું કર્મ નિર્જરી ગયું, અહીંયા અશુદ્ધિ ની યોગ્યતા નિર્જરી ગઈ. આ બાજુ દ્રવ કર્મ નિર્જરી ગયું, અહીંયા અશુદ્ધિ ની યોગ્યતા નિર્જરી ગઈ. ખલાસ એમ છે. એ ખરવા આવ્યું છે, જાવા આવ્યું છે, રહેવા આવ્યું નથી. પરમ અપાણમ અકુવમ, અપાણમ પ્રિય પરમ અકુવંતો, સોનાણમ જીવો કમાણમ અકારગો હોદી. જ્ઞાનમય જીવ કઈ અવસ્થામાં? કે જ્ઞાનમય પણે પોતાને અનુભવનારો જ્ઞાનમય જીવ કર્મ નો અકર્તા થાય છે, અથવા કર્મ નો કરતા થતો નથી, કર્મ બાંધતો નથી. અજ્ઞાની કર્મ બાંધે છે અને જ્ઞાની કર્મ બાંધતા નથી. બહુ એકદમ ગાથા બે પડખે થી લઈને વિષયને સાવ ચોખ્ખો કરી નાખ્યો છે. કોઈ દલીલ નો અવકાશ નથી. અકાટ્ય આચાર્ય મહારાજ ની દલીલ છે, એ અકાટ્ય છે. ટીકા. જ્ઞાન થી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પર નહીં કરતો. પોતે જ્ઞાનમય થયો થકો કર્મનો અકર્તા પ્રતિભાસે છે. આ એનો અનુભવ સાચો છે. આવો એનો અનુભવ સાચો છે. પ્રતિભાસો એટલે અહીંયા અનુભવ કરે છે. અજ્ઞાની અજ્ઞાની ની રીતે અનુભવ કરે છે, જ્ઞાની જ્ઞાની ની રીતે અનુભવ કરે છે. અજ્ઞાની નો અનુભવ પણ સાચો અને જ્ઞાની નો પણ અનુભવ સાચો એમ હોય શકે નહીં, તો એને અજ્ઞાની કહેવાય નહીં. માટે અજ્ઞાની નો અનુભવ ખોટો અને જ્ઞાની નો અનુભવ સાચો. આમ બરોબર. જ્ઞાન થી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે જ્ઞાન ને કારણે જ્ઞાન વડે આત્મા આત્માને આત્મ સ્વરૂપે પરને પર સ્વરૂપે એમ ભિન્ન ભિન્નપણે જાણતો હોય ત્યારે તે પરને જાણતી વખતે પણ તેને પોતા રૂપે જાણતો નથી. પરને પરપણે જાણવું તે સમ્યક જ્ઞાનનો સ્વભાવ છે. એ સ્વભાવ સમ્યક જ્ઞાનના ઉદયથી શરૂ થાય છે. એ જ્ઞાનનો સ્વભાવ છે અને એ સમ્યક જ્ઞાનરૂપ છે. સ્વને સ્વપણે જાણવું અને પરને પરપણે જાણવું તે સમ્યક છે. પરને જાણવું તે અસમ્યક નથી પણ સમ્યક છે એમ કેવું છે. જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતા રૂપે નહીં કરતો, પરને જાણતી વખતે પણ પોતા રૂપે નહીં જાણતો નહીં કરતો અને પોતાને પણ પરપણે નહીં કરતો. પોતે પોતાને જ્ઞાનમય થયો થકો એટલે જ્ઞાનમયપણે અનુભવતો થકો. શું? પોતાને જ્ઞાન સ્વરૂપે અનુભવતો થકો. રાગાદી અને દેહાદી જણાતી વખતે પણ તે રાગ ને દેહ થી ભિન્ન હું જ્ઞાનમય છું એમ પોતાને જ્ઞાનમયપણે જાણે છે અનુભવે છે અને ત્યારે તે કર્મનો અકર્તા પ્રતિભાસે છે. ત્યારે જે શેષ અવશેષ જે રાગાદીનો ઉદય રહ્યો અને અશક્તિ ને મચકને લઈને જે આંશિક વિભાવ રહ્યો તેનો તે અકર્તા પ્રતિભાસે છે. એટલે કે આત્મા તેમાં પ્રવેશતો નથી. લખે છે ને અમારું ચિત્ત એમાં ક્યાંય પ્રવેશ પામતું નથી. વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, વળી હસીએ છીએ પણ અમારું ચિત્ત ક્યાંય એમાં પ્રવેશ પામતું નથી. સોનાગીરમાં રમેશભાઈ પ્રશ્ન કર્યો હતો. રમેશભાઈ સુગાને પાળુદેવ લખે છે કે દુકાને બેઠા છતાં અમારા ચિત્તનો એમાં પ્રવેશ નથી. તો રામચંદ્રજીનો લક્ષ્મણનો દેહ ખંભે ઉપાડતી વખતે પણ એમના ચિત્તનો પ્રવેશ નહીં થયો હોય? આ પ્રશ્ન કર્યો હતો. હા નહોતો કર્યો. એવું લાગતું નથી. તીવ્ર ઉદય હોય અને જ્ઞાની પણ જાણે અજ્ઞાનીની જેમ પ્રવૃત્તા હોય ત્યારે એમનું ચિત્ત એમાં પ્રવેશું નથી એવું કેમ લાગે? એવું ક્યાંથી સમજાય? એ કેમ માનવું? આજ સમજવાનું છે. જે સમજવાનું છે તે આજ સમજવાનું છે. આ વખતે પણ એ કેવી રીતે અંદર જુદા રહી ગયા એ જો સમજાય. પછી એમને દલીલે કરી કે પરિણતિ તો જુદી રહી છે એ તો જાણે ન્યાયથી માનીએ છીએ. એ તો ન્યાય સ્વીકારવામાં આવે છે કે પરિણતિ જુદી રહી છે પણ જેટલો અંશ એ બાજુ ગયો ક્યાંય ભિન્નતા રહી છે કે ના ત્યાંય ભિન્નતા રહી છે. શું અજ્ઞાની તો પરિણતિનો ઉપયોગ બે એક થાય છે પરમાં અને જ્ઞાની ને પરિણતિ જુદી રહી અને ઉપયોગ એક થઈ જાય એમ મને. હે ઉપયોગ જુકો છે છતાં જુદો રહ્યો છે અને ઉપયોગ એમ લાગે છે કે આ એક થઈ ગયો છે કેમ કે ઝૂકી ગયો છે. માટે અજ્ઞાની ને ઉપયોગ અજ્ઞાની નો ઉપયોગ જ દેખાય છે. અજ્ઞાની ને તો પરિણતિ નો ક્યાં અભ્યાસ છે ને ખબર પડે છે. એટલે એ તો પોતાને ઉપયોગ જેવડો ને જેટલો જ માને છે. એટલે પોતાના માપે જ્ઞાની ને માપે છે કે એનો ઉપયોગ ગયો માટે એ મારા જેવો ખાય છે મારી જેમ, ચાલે છે મારી જેમ, બોલે છે મારી જેમ, હશે છે મારી જેમ. ત્યાં ફેર છે ત્યાં પણ એકત્વ થતું નથી. આમ છે કેમ કે લબ્ધ ઉપયોગ થઈને એક પર્યાય છે, બે પર્યાય નથી. આંશિક વિભાવ છે, પૂરેપૂરો વિભાવ નથી. જેટલો ઉપયોગ જોઈક્યો જ્ઞાનીનો ઉપયોગ જેટલો બારમાં ગયો એટલી પરસન્મુખતાનો ચારિત્રનો વિભાવ છે, આચરણનો વિભાવ છે પણ અનુભવનો વિભાવ નથી. અને અનુભવનો વિભાવ નહીં હોવાને લીધે શ્રદ્ધાનો વિભાવ પણ નથી. માટે એકત્વ ન થાય. એકત્વ થાય તો પરિણતિ રહે, પરિણતિ ઉડી જાય, પરિણતિનો છેદ ભૂલી જાય. અહીંયા ઉપયોગ જોયા પછી એકત્વ થાય તો પરિણતિ નો છેદ બોલી જાય, પરિણતિ છૂટાય, નાની હોય તો અજ્ઞાની થઈ જાય, એવું છે ના? એવું છે, બુદ્ધિ તો ઘણી લગાવે છે પણ સત્સંગ નો ફેર પડે એ તો ફેર પડે છે. એટલે સત્સંગથી, સત્સંગમાં ચર્ચાઓ નીકળે, પ્રશ્નોત્તર નીકળે અને સમજવાનો અવકાશ છે, એટલો એમને એમ કઈ વાંચે, પોતાની મેળે વાંચે તો કઈ સમજાઈ જાય એવું છે. આમાં શબ્દો એના એ છે, જ્ઞાની માટે પ્રતિભાસે ને અજ્ઞાની માટે પ્રતિભાસે, ઠીક. આ પ્રતિભાસનો અર્થ શું કરવો? અને પરિણામમાં અશક્ય છે ને છતાં પરિણમે છે, તો અશક્યનું શક્ય કેવી રીતે કર્યું? તો કે અશક્ય સ્વભાવ માટે લીધું ને શક્ય પ્રમાણના વિષય માટે લીધું. આમ છે, આમની જગ્યાએ આત્મા શબ્દ વાપરો છે. અહીંયા કયો આત્મા ને અહીંયા કયો આત્મા બદલવો કેવી રીતે? અને વાતે વાતે અપેક્ષાઓ ખોલે તો શાસ્ત્ર કેવી રીતે લખાય? એ સંભવિત જ નથી. કેમ કે પોતે સહજપણે નાની જે લખે છે એ પણ સહજ લખે છે. એ તો સહેજે જે શબ્દો આવી ગયા તે આવી ગયા. સમજવાની જવાબદારી સમજનાર ઉપર છે, જ્ઞાનીની જવાબદારી નથી. જે ભાષા જ્ઞાનીની તો બધાને ઉદય અનુસાર ભાષા હોય, એટલે એ શબ્દનાર ઉદયના કરતા હતા નથી. વિકલ્પ પ્રમાણે શબ્દ નીકળે, વિકલ્પ પ્રમાણે નહીં શબ્દ પરિણમે. કોઈ વાર તો વિકલ્પ પ્રમાણે પરિણમે ને કોઈ વાર વિકલ્પ પ્રમાણે ન પણ પરિણમે. પણ ન તો વિકલ્પ ના કરતા, ન તો શબ્દ ના કરતા જ્ઞાની. બધાનો ઉદય જુદો જુદો, કોઈ કેવી રીતે વાત કરે જ્ઞાની, કોઈ જ્ઞાની કેવી રીતે વાત કરે, જુદી જુદી રીતે વાત કરતા હોવા છતાં બધા એક જ વાત કરે છે, કોઈ જુદી વાત કરતા નથી. અનંત જ્ઞાનીઓનો એક મત અને એક અજ્ઞાનીના અનેક મત, અનેક અજ્ઞાનીના તો અનેક હોય પણ એકના પણ અનેક મત છે. ઘડીક આમ મત આપે ને ઘડીક આમ મત આપે એમ થાય છે. શું કે છે ફરીથી? જ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે આ વિવેક એને પ્રગટ્યો છે કે સ્વને સ્વપણે અનુભવમાં રાખે છે, પરને પર તરીકે જાણી લે છે, અનુભવ તો કરી શકતો જ નથી એવો એને અનુભવ વર્તે છે. તેથી એ અનુભવને કારણે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પરરૂપ નહીં કરતો. સ્વરૂપમાં સાવધાન છે, પોતે જ્ઞાનમય છે એવા સ્વરૂપમાં સાવધાન છે, અને અજ્ઞાની પરમાં સાવધાન છે. સ્વરૂપને ચૂકીને પરમાં સાવધાન છે. જ્ઞાનમય થયો થકો તે કર્મનો અકર્તા પ્રતિભાસે છે. પુણ્ય પાપના અલ્પ ચારિત્ર ગુણના ભાવ થાય તો પણ હું તેનો અકર્તા છું એમ પ્રતિભાસે છે. લખ્યું છે ને પત્રમાં કૃપાળુદેવે કે મોક્ષની હવે ચિંતા નથી. અમે તો મોક્ષ સ્વરૂપ જ થઈ ગયા છીએ, હવે મોક્ષની ચિંતા નથી. છતાં પણ વળી મોક્ષ કેમ થશે એ પ્રશ્ન મને નથી પણ આ લખનારને છે. એ પ્રશ્ન મને નથી પણ આ લખનારને એ પ્રશ્ન છે કે તો પછી વળી મોક્ષ થશે એ શું છે? તો કે અવસ્થાનું કાર્ય અવસ્થામાં છે, તો એ કેવી રીતે થતો હશે? થાય છે અવસ્થાનો કાર્ય અવસ્થામાં, પણ એ લખનાર ની વાત છે, મારી વાત છે નહી. લખનારું નથી એમ કે છે, ત્યાં સ્પષ્ટીકરણ વાંચજો ને. બધા સ્પષ્ટીકરણ તો આપ્યા છે બધા અધ્યાત્મ ભાવના. ધન્ય આરાધના માન્યા. નહીં, હું લખનાર નથી. આવે વિકલ્પ આવ્યો કે મોક્ષ થશે એ પણ હું નથી એમ છે. હું તો જ્ઞાન સ્વરૂપ છું, ખલાસ છે કે મારે હવે મોક્ષ મોક્ષ કરવાની ભ્રાંતિ મને રહી નથી એમ કે છે. એ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. મને કર્મ થવું, કર્મ કરતો નથી, ભાવ કર્મ કરતો નથી, તેથી દ્રવ્ય કર્મ કરતો નથી. નો કર્મ તો બહુ આગું છે મારાથી, એને તો કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આ તો એક ક્ષેત્રમાં રહેલા દ્રવ્ય ભાવ છે, ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ તો, અને નો કર્મ તો ભિન્ન ક્ષેત્રમાં રહેલા પદાર્થો છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. ખોલીને એ જ દ્રષ્ટાંત લેશે, એ જ દ્રષ્ટાંત લેશે, શીત ઉષ્ણ નો અનુભવ એ જ લેશે. જેમ શીત ઉષ્ણ નો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂતગળ પરિણામની અવસ્થા, પૂતગળ થી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે, અને તેથી તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગળ થી સદાય અત્યંત ભિન્ન છે, એ દ્રષ્ટાંત લીધો છે. પરિસ્થિતિ તો જે છે એ જ છે, ફક્ત જે કઈ ફેર છે એ જ્ઞાન અજ્ઞાન નો ફેર છે, અને જ્ઞાન અજ્ઞાન ને લઈને માન્યતા નો પણ ફેર છે. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂતગળ પરિણામની અવસ્થા, પૂતગળથી અભિન્નપણાને લીધે અને આત્માથી સદા અત્યંત ભિન્ન છે, અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગળથી સદા અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાન ને લીધે, હવે ઓલાપણે અહીંયાથી ફેર પડ્યો વાતમાં, ઓલાપણે જયારે અજ્ઞાન ને લીધે એમ નતો જાણતો, જ્યારે જ્ઞાન ને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ નો અને તેના અનુભવ નો પરસ્પર વિશેષ જાણતો હોય, ત્યારે ઓલાપણે જયારે ન જાણતો હોય, વિશેષ ન જાણતો હોય ત્યારે, અહીંયા વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન ભિન્ન છે એમ. શું? રાગ દ્વેષ આદિ ભિન્ન છે અને મારો અનુભવ ભિન્ન છે એવા વિવેક ને લીધે, જો અહીંયા વિવેક શબ્દ વાપર્યો, ઓલાપણે આવો વિવેક કર્યો હતો એને, શું? ત્યાં અધ્યાસ લીધો હતો, એટલે અધ્યાસ છે તેવો વિવેક છે. અહીંયા એવા વિવેક ને લીધે શીત ઉષ્ણ ની માફક, અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ આદિ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો, જરાય અજ્ઞાન નથી થતું. પણ આટલો બધો રાગ થયો રામચંદ્રજી ને લક્ષ્મણજી પ્રત્યે કે સીતાજી પ્રત્યે ત્યારે, અને બાહુબલી ને ભરતજી ને સામે સામે આટલો દ્વેષ થયો હતો, તો કે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થતો, જરાય પરિણમતો નથી, અજ્ઞાન વડે જરાય નથી પરિણમતો. જે પરિણમન છે એ બહાર છે, હવે જ્ઞાન ની એ બહાર છે, ભિન્ન છે, ભિન્ન છે એને ભિન્ન જાણે છે. શું? હું સ્વભાવ સ્વરૂપી આત્મા સદાય સ્વભાવ સ્વરૂપે જ રહું છું એવો નિરંતર ધારાવાહી અનુભવ રહે છે, અને સ્વભાવપણે રહેતો થતો જે જોડે અવસ્થામાં રાગાંશ આદિ વર્તે છે એ રૂપે હું જરાય થતો નથી, હું તો એમને અકબંધ રહી જાઉં છું મારા સ્વભાવ રૂપે, એવો પણ અનુભવ વર્તે છે. એટલે એ અંશ પરના ખાતે જાય છે, પોતામાં ખતવાતો નથી, નહીં પરિણમતો થકો. જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, જ્ઞાનનું જ્ઞાનમય પણ અનુભવ પ્રગટપણે અનુભવ કરતો થકો, અને પોતે જ્ઞાનમય થયો થકો. આ હું જાણું જ છું, હું તો રાગનો જાણનાર છું, રાગનો જ્ઞાયક છું, રાગે તો પૂતગળ છે, રાગનો સ્વાદ પૂતગળનો છે, મારો જ્ઞાયકનો એ સ્વાદ નથી. અર્થાત તો રાગ તો પૂતગળ કરે છે, રાગ પણ પૂતગળ પરિણમે છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદી કર્મનો અકર્તા પ્રતિભાસે છે, અને ત્યારે તે એ પ્રકારે જ્ઞાનથી વિરુદ્ધ એવા જે સમસ્ત રાગાદી કર્મ છે એને પોતાનું કર્તાપણું એમાં એને આવતું નથી, નાતાપણું રહી જાય છે, સાક્ષીપણું રહી જાય છે, અને કર્તાપણું થતું નથી. રાગ થતો હોય તો એનું કર્તાપણું થતું નથી.